આપણે ચાલે છે પ્રશ્ન વ્યાપક ભાવના વિષયનું આમાં આપણને ચાલે છે. એમાં 127 પાનું છે, એમાં આપણે લઈએ પેરેગ્રાફ સમયસાર કલશ 49 નો જે ભાવાર્થ છે એનું છે કે જ્યાં વ્યાપક ભાવ હોય ત્યાં જ કરતા કર્મ ભાવ હોય, વ્યાપક ભાવ વિના કરતા કર્મ ભાવ ન હોય. આવું જે જાણે, કોને જાણવું છે આવું? કોને જાણવું છે આવું? જેને ભેદ જ્ઞાન કરવું હોય, જેને સુખી થવું હોય, એ આપણે બધા આ બધું જાણવા જેવું છે. શું નિયમ છે? કે વ્યાપક ભાવ હોય ત્યાં જ કરતા કર્મ ભાવ હોય. એ અસ્તિ એનું નેગેટિવ સામે, કે જ્યાં વ્યાપક ભાવ ન હોય ત્યાં કરતા કર્મ ભાવ ન હોય. વ્યાપક તેને કરતા કહેવાય, વ્યાપ્ય તેને કર્મ કહેવામાં આવે છે. એ સંબંધ જ્યાં હોય ત્યાં જ કરતા કર્મ સંબંધ હોય, એવો સંબંધ ન હોય તો એને કરતા કર્મ સંબંધ ન હોય. આવું જે જાણે તેને શું ફળ મળે? તે પૂતગલને અને આત્માને કરતા કર્મ ભાવ નથી એમ જાણે છે. એને બે દ્રવ્યની ભિન્નતા ખ્યાલમાં આવે છે કે પૂતગલ કરતા અને આત્માની પર્યાય કાર્ય, અથવા આત્મા કરતા અને પૂતગલ એનું કાર્ય, એ સંબંધ રહેતો નથી. તો આત્મા અને પૂતગલને, જીવ અને અજીવને તે બે જુદા જાણે છે. આત્માને અને પૂતગલને કરતા કર્મ, કરતા કર્મ પણ આનો સંબંધ નથી એમ જાણે છે. અનાદિથી 24 કલાક આપણને શું ટેવ પડી ગઈ? કાં તો શરીરથી આત્મામાં થાય, અથવા તો આત્માથી શરીરમાં થાય, એમ કરતા કર્મ સંબંધ બે દ્રવ્ય વચ્ચે માની લીધો છે. પણ આ જો સિદ્ધાંત શીખે કે વ્યાપક ભાવ હોય ત્યાં જ કરતા કર્મ સંબંધ હોય, તો તેને બે દ્રવ્યની જુદાઈ ખબર પડે. આમ જાણતા તે જ્ઞાની થાય છે. બહુ સહેલું છે. જ્ઞાની થવું કેટલું છે? અઘરું છે કે સહેલું છે? જીવથી મોક્ષ કેટલો દૂર છે? એના માટે પણ શ્રીમદજીએ સરસ લોજિકથી એ તર્ક કરીને કીધું હતું. શ્રીમદજીએ આમ રાઉન્ડ દોર્યું, પછી એમાં શું લખ્યા? 7 તત્વના નામ લખ્યા. તો સેનાથી શરૂ થાય? જીવ, અજીવ, આશ્રવ, બન, સંવર, નિદ્રા, અને છેલ્લું શું આવે? એનાથી પછી કોણ આવે? તો એમણે શું કીધું કે ખરેખર જીવથી નજીક કોણ છે? પણ એના તરફ લક્ષ ન કરે ને અજીવ તરફ જોવે છે તો શું થાય છે? આ રખડવું પડે છે આ એને. બાકી ખરેખર આમ જો જોવે તો મોક્ષ સૌથી નજીક છે. પણ શું થાય? ઊંધું જોવે તો એને શું દેખાય? દરિયો આ બાજુ હોય અને પોતે આ બાજુ તરફ જોવે તો એને શું દેખાય? પથરા દેખાય. એમ અહીંયા કે છે ખરેખર એટલું જ છે. આ જ્ઞાનીપણું પ્રગટ કરવું છે, એક અભિપ્રાય દ્રષ્ટિ ફેર કરે કે હું પૂતગલનો કરતા છું કે નથી, બસ એ નક્કી કરી લે તો બે દ્રવ્યની જુદાઈ ખ્યાલમાં આવતા તે જ્ઞાની થયા વગર રહેશે નહીં. કરતા કર્મ ભાવ રહિત થાય છે. જે જ્ઞાની થાય કેવો છે? હું કરતા ને પરદ્રવ્ય મારું કાર્ય, પરદ્રવ્ય કરતા ને હું એનું કર્મ, એ ભાવથી રહિત થાય છે. એ રહિત થાય તો શું થાય છે? જ્ઞાતા દ્રષ્ટા. જ્ઞાતા એટલે જાણનારો, દ્રષ્ટા એટલે દેખનારો. એનો અર્થ કરે છે જગતનો સાક્ષીભૂત થાય છે. જગતનો હવે કેવો રહે છે? સાક્ષી જાણનાર રહે છે. જે કરતા બુદ્ધિથી દુઃખી થતો તો હવે કેવો છે? જાણનાર રહે છે. વ્યાપક ભાવ અથવા કરતા કર્મ ભાવ એક જ પદાર્થમાં લાગુ પડે છે, ભિન્ન ભિન્ન પદાર્થોમાં તે લાગુ પડી શકતો નથી. કરતા કર્મ સંબંધ કેટલા દ્રવ્ય વચ્ચે હોય? એક જ દ્રવ્ય વચ્ચે હોય. વ્યાપક સંબંધ એક જ દ્રવ્યમાં હોય. બે દ્રવ્ય વચ્ચે કરતા કર્મ સંબંધ, વ્યાપક સંબંધ હોઈ શકે? બે દ્રવ્ય વચ્ચે, બે દ્રવ્યની વર્તમાન પર્યાય વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ હો, અથવા જીવ અને બીજા દ્રવ્ય વચ્ચે જ્ઞેયજ્ઞાયક સંબંધ હો, પણ બે દ્રવ્ય વચ્ચે કરતા કર્મ સંબંધ ક્યારેય હોતો નથી. આપણે ત્યારે સમયસારમાં વાત લીધી હતી ને, નિમિત્ત નૈમિત્તિક સંબંધ કેવો છે? બદ્ધ વેશ છે. એક દ્રવ્ય બીજાને અને બીજું દ્રવ્ય બીજાને, પછી જ્ઞેય જ્ઞાયક સંબંધ કેવો હોય છે? વન વે છે કે જીવ નાતા છે ને બીજું જ્ઞેય છે, પણ પરદ્રવ્ય અજીવ જ્ઞેય છે ને આ છે એવું નથી. અને કર્તા કર્મ સંબંધ કેટલા વેઝમાં ચાલે છે? નો એન્ટ્રી ચાલે છે એમાં. કોઈ એને કોઈ સંબંધ કોઈ વેથી પરદ્રવ્ય કરતા કે હું કરતા એ કોઈ સંબંધ ક્યારેય લાગુ પડતો નથી. નો એન્ટ્રી છે ને કર્તા કર્મ સંબંધ માટે. અહીંયા કીધી છે કે બે જુદા જુદા પદાર્થોમાં કર્તા કર્મ સંબંધ હોઈ શકતો નથી. વીજ ઇઝ આ તો આપણે અહીંથી લઈએ છીએ, અજીવ એટલા માટે લીધું, જીવ અને સામો અજીવ લીધો. ખરેખર કોઈ બીજાનું ભલું બુરું કરી શકે નહીં. કર્મ જીવને સંસારમાં રખડાવે વગેરે માનવું તે તો અજ્ઞાનતા છે. પોતે જ્ઞાતા ને પર જ્ઞેય અને બીજા જીવો જ્ઞાતા ને હું જ્ઞેય પીતેક લિમિટેડ છે, પણ બીજા જે અજીવ દ્રવ્યો છે, આપણે તો મુખ્યત્વે શરીર પૂતગલ સાથે સંબંધ વિચારવો છે કે હું જ્ઞાતા અની જ્ઞેય એવો તો સંબંધ છે, પણ શરીર જ્ઞાતા ને હું જ્ઞેય એવું ક્યારે બનતું નથી. તો કોઈ એક દ્રવ્ય બીજાને સારું ખરાબ કરી શકે, કર્મ જીવને રખડાવે કે કર્મ સુખી કરે એવું ક્યારેય બની શકતું નથી. નિમિત્ત વિના કાર્ય થાય નહીં, નિમિત્ત પામીને કાર્ય થાય એ બધા કથન, કથન એટલે સ્ટેટમેન્ટ, એ કેવા છે? વ્યવહારના છે. તેને નિશ્ચયનું કથન માનવું એ તો અજ્ઞાનતા છે. વ્યવહારથી એમ કહેવાય કે કુંભાર હતો એટલે ઘડો થયો, ગુરુથી જ્ઞાન થયું, એ બધું વ્યવહારના કથનો છે. હવે 364મો પ્રશ્ન, જીવના વિકારી પરિણામ અને પૂતગલના વિકારી પરિણામ એટલે કે કર્મ તેને પરસ્પર કરતા કર્મપણું છે એવો પ્રશ્ન છે. તેનો ઉત્તર ના, કારણ કે જીવ કર્મના ગુણોને કરતો નથી, તેમજ કર્મ જીવના ગુણોને કરતું નથી. ગાથા આવે છે સમયસર, જીવ કર્મ ગુણ કરતો નથી, નહીં જીવ ગુણ કર્મો કરે, અન્યોના નિમિત્તથી પરિણામ બેઉ તણા બને. એ ગાતા છે, તેનો અર્થ આપે છે જીવ કર્મના ગુણોને. કર્મના ગુણો એટલે કર્મનો કયો ગુણ? સ્પર્શ રસ ગંધ વર્ણ કયો ગુણ? જીવના કર્મ, જીવ કર્મના ગુણોને કરતો નથી, તો ક્યાં કર્મના ક્યાં ગુણ? કર્મના ગુણ એટલે કર્મની પર્યાય. અહીંયા ગુણ એટલે ત્રિકાળી ગુણની વાત, કારણ કે કરવું તો કોને હોય? પર્યાયમાં હોય, કે ત્રિકાળીને થોડી કરવાનું હોય. તો જીવ કર્મના ગુણોને કરે નહીં, અને કર્મ જીવના ગુણ, જીવના કહેતા જ્ઞાન દર્શન ચારિત્ર એ ગુણની વાત નથી, પણ જીવની પર્યાય. એટલે આ તો શું છે કે ગુરુ ગમે એકવાર સાંભળે તો એને ખ્યાલમાં આવે કે કયા શબ્દનો કે વખતે કેવો અર્થ કરવો. બાકી સામાન્ય ગુણોનો અર્થ ત્રિકાળી ગુણ થાય, પણ અહીંયા તો પર્યાયના અર્થમાં કીધું છે. પરંતુ પરસ્પર નિમિત્તથી બંનેના પરિણામ જાણો. 80-81-82 ગાથામાંથી આ વાત લીધી છે. આ કારણે આત્મા પોતાના જ ભાવથી કરતા છે, પરંતુ પૂતગલ કર્મથી કરવામાં આવેલા સર્વ ભાવોનો કરતા. બોલ રક્ષણમાં લખ્યું છે ને, બરોબર વંચાય એટલા માટે કે આ કારણે આત્મા શું છે? પોતાના જ ભાવનો કરતા છે. બે દ્રવ્યોની પર્યાય વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ હો, પણ જીવ કર્મને ન કરે અને કર્મ જીવને ન કરે, આ કારણે આત્મા પોતાના જ ભાવને કરતા છે. પણ પૂતગલ કર્મના જે 8 કર્મો છે, 148 પ્રકૃતિ, એને ક્યારેય કરતો નથી. હવે જવાબ તો બહુ મોટો છે, આપણે થોડુંક જવા દઈએ. 130 પાનું છે, એક એક પ્રશ્નનું થોડોક આપણે શીખી લઈએ. 365મો પ્રશ્ન, અને જેને વિસ્તારથી વાંચવું વાંચી લે, એમાંથી એને સમજવાનું મળશે. 130 પાના ઉપર પ્રશ્ન 365. એક દ્રવ્યના એટલે કે એક દ્રવ્યના પર્યાયના બે કરતા હોઈ શકે? પર્યાયમાં ઉપર રેફ નથી, હોય તો સુધારી લેવું દરેકે. એક દ્રવ્યના એટલે કે દ્રવ્યના પર્યાયના, પર્યાયના નહીં પર્યાય, ઉપર રેફ નથી, બે કરતા હોઈ શકે કે નહીં? એક પર્યાયના બે કરતા હોય કે નહીં? કેમ, એમાં શું પાર્ટનરશીપમાં ન થાય, ધંધો તો થાય ને? અહીંયા શું કહે છે કે ના, કારણ કે દરેક દ્રવ્યનું પરિણમન પોતાથી 100% સ્વતંત્ર થાય છે, તે કોઈ દ્રવ્ય કે નિમિત્તની મદદની અપેક્ષા રાખતું. સવાના જ પ્રશ્ન થયો, નિમિત્તની કંઈક સહાય તો જોવે કે નહીં, અપેક્ષા જોવે કે નહીં, નિમિત્ત હોય તો થાય કે નહીં, કે એને કોઈ નિમિત્તની મદદની સહાયની અપેક્ષા રાખતું નથી, તે સ્વયં પોતે કાર્યરૂપે પરમે છે. એના માટે આ જે કળશો છે, સમયસારના 86 ગાથા પછીના 51, 52, 53 અને 54, એ ચાર કળશ સરસ છે, દરેકે જોઈ લેવા. આમાં એની થોડુંક ઉપરથી આપણે અર્થ લઈએ, જે પરમે છે તે કરતા છે, પરિણામનારનું જે પરિણામ તે કર્મ છે, અને જે પરણતી છે તે ક્રિયા છે. ત્રણેય વસ્તુ પણે જુદી જુદી નથી, એક જ વસ્તુમાં આ ત્રણેય બને છે. એક જ વસ્તુ પોતે કરતા હોય, એની જે પર્યાય સમય સમય એનું પરિણામ છે, અને એની પરણતી જે બદલે છે તેને એની ક્રિયા કહેવામાં આવે છે. સવારના આપણે લીધું હતું કે જે જે દ્રવ્ય છે પોતે કરતા છે, એના વર્તમાન જે પર્યાયો છે એને પરિણામ કર્મ કહો છે, અને પરિણામ પલટે છે તેને ક્રિયા કહેવામાં. ઈ શું છે, કેટલી વસ્તુ છે, એક જ વસ્તુમાં હોય છે, એ ત્રણ જુદી જુદી વસ્તુ નથી. કર્તા, કર્મ અને ક્રિયા એ ત્રણેય દ્રવ્યની અભિન્ન અવસ્થાઓ છે, પ્રદેશ ભેદરૂપ જુદી જુદી વસ્તુ નથી. પરિણામી દ્રવ્ય, દ્રવ્યરૂપ પરિણામ, ક્રિયા પર્યાય કી ફેરની, વસ્તુ એક, ત્રણ નામ. એક જ વસ્તુમાં આવા ત્રણ ભેદ, ત્રણ નામ આપવામાં આવે, બાકી વસ્તુ તો એક જ છે. પછી શું કે છે એનો બીજો નીચેમાં, વસ્તુ એક જ સદા પરમે છે. એક પર્યાય રૂપે કોણ પરમે છે, એક જ વસ્તુ પરમે છે, એકના જ સદા પરિણામ થાય છે. બધી વસ્તુ ભેગી થઈને એક પરિણામને કરે છે, જોઈન્ટ વેન્ચર હોય છે, એવું હોય છે કે નહીં, તો એક જ ના સદા પરિણામ થાય છે, અર્થાત એક અવસ્થાથી અન્ય અવસ્થા એકની થાય છે, અને એકની જ પરણતી ક્રિયા થાય. એક જ દ્રવ્ય ના પરિણામ થાય છે, એક જ દ્રવ્યની ક્રિયા થાય છે, કારણ કે અનેક રૂપ થવા છતાં વસ્તુ એક જ છે, ભેદ નથી. એક જ વસ્તુ અનેક રૂપે પરમે છે, અનેક વસ્તુ એક રૂપે નથી થતા, પણ એક જ વસ્તુ અનેક, પોતે જ વસ્તુ ક્રિયા રૂપે છે, પોતે જ વસ્તુ કર્મ રૂપે પરિણામ રૂપે પરમે છે. અનેક રૂપ થવા છતાં વસ્તુ તો એક જ છે, અનેક ભેદ નથી. અનેક રૂપ એટલે અનંત ગુણ રૂપ છે, આ તો અનંત પરિણતિ છે, અનંત ગુણનો ભેદ છે, અનંત પરિણતિનો ભેદ છે, એટલે ગુણ ભેદ છે, અંદરમાં ગુણ ભેદ છે ને. અને એક પર્યાય, આ તો એક પર્યાય લીધી, બાકી પર્યાય અનેક પ્રકારની કેટલી થઈ શકે, અનંત પ્રકારની, એટલે એ થાય ને. આ તો એક પરિણતિ લીધી, પણ એક પરિણતિમાં વિવિધતા તો ઘણી થઈ શકે છે. હવે ત્રીજું, એનું બે દ્રવ્યો એક થઈને પરિણમતા નથી, બે દ્રવ્યો ભેગા થઈને એક પર્યાય કરે એવું બનતા નથી, બે દ્રવ્યોનું એક પરિણમન નથી, અને બે દ્રવ્યોની એક ક્રિયા થતી નથી, ભેગા થઈને કલેક્ટિવલી કાર્ય કરે એવું બનતું નથી, કારણ કે અનેક દ્રવ્યો છે તે કેવા છે, સદા અનેક જ છે. આ સમજવાનું છે, જગતની અંદર એમ કહીએ કે છે તો 6 દ્રવ્યો, છે તો અનંત દ્રવ્ય, અને પાછું એમ કહી એક દ્રવ્ય બીજાનું કરે તો અનંત દ્રવ્યને જ આપણે માનતા. એક બાજુ કેવું, અનંત, તો અનંત અનંતપણે રહીને પરમે છે કે અનંત એક રૂપ થઈને પરમે છે. અનંત અનંતપણે જો પરણમતા હોય તો કોણ કોનું કરે, તો દ્રવ્ય જગતની અંદર અનેક દ્રવ્યો છે, એ અનેક દ્રવ્યો સદાય અનેકપણે જ રહે છે, એ ક્યારેય ભેગા થઈને એક પર્યાયને કરે એવું બનતું નથી. અને હવે ચોથામાં કે છે, એક દ્રવ્યના બે કરતા ન હોય, એક પરણતી એક દ્રવ્યને બે કરે એવું બનતું, એક જ દ્રવ્ય બે જાતની પરણતીને કરે એવું ક્યારેય બનતું નથી. એક દ્રવ્યના બે કર્મ ન હોય, જીવ છે તે ઈચ્છાને પણ કરે અને જીવ તે વાણીને પણ કરે એમ એક દ્રવ્ય બે જાતની પર્યાયને કરી શકે નહીં. જીવ જીવની પર્યાયને કરે, જીવ અજીવની પર્યાયને ન કરે. કરે ને ધંધામાં શું કરે? ડાયવર્સિફિકેશન કરે ને. એમ જીવ ડાયવર્સિફિકેશન કરીને શું કરે? પૂતગલનું કાર્ય કરી શકે કે નહીં? એમાં શું છે? એક ફેક્ટરી ચલાવીને સાથે બીજી ચલાવે, એવું બને કે નહીં? અહીંયા કે છે એવું બની શકતું નથી. એક દ્રવ્ય બે જાતની પર્યાયના કરતા ન હોય. આથી સમજવું કે આ બધાનો હવે ટોટલ મારે છે. જીવ શરીરાદિ પરની ક્રિયા કરી શકે નહીં. નિમિત્તથી ખરેખર કાર્ય થાય એમ માનવું તે ભ્રમ છે. કારણ કે એક કાર્યના બે કરતા ક્યારેય હોઈ શકે? જો બે કરતા હોય તો બેનું ફળ કોણ ભોગવે? જો રાગ છે એને જીવ પણ કરે અને પૂતગલ પણ કરે તો શું થાય? રાગનું ફળ શું છે? દુઃખ છે. તો અડધું કોને? પૂતગલને જાય ને. પૂતગલ દુઃખી થાય ને અડધું. જો એક કાર્યના બે કરતા હોય, રાગના કરતો જીવ પણ હોય અને પૂતગલ પણ હોય, તો રાગનું ફળ શું છે? દુઃખ છે. તો જીવને કેટલું દુઃખ ને પૂતગલને કેટલું દુઃખ? 50-50 થાય એમાં. કેટલા? તો પૂતગલ પણ દુઃખી. તો અહીંયા કે છે કે જીવ પોતાના પરિણામને કરે છે અને પૂતગલ પૂતગલના પરિણામ. એક પર્યાયના બે કરતા ક્યારે હોતા નથી. આત્મા શેનો કરતા છે? આત્મા ક્યાં પરિણામ કરે? આત્મા પોતાના પરિણામનો જ. એ પછી ક્યાં પરિણામ હોય? શુભ હો, અશુભ હો કે શુદ્ધ હો, તે ભાવોનો જ કરતા છે. પણ જ્ઞાનાવરણાદિ દ્રવ્ય કર્મ અને શરીરાદિ નો કર્મનો ક્યારે કરતા છે? ક્યારેય નથી. જો આ ખાસ હું મારા પાપના પરિણામને કરું કે પુણ્યના પરિણામને કરું કે ધર્મના, પરિણામ કેટલા જાતના થાય? ત્રણ જાતના છે. ખાલી એમ નથી કે પુણ્ય અને પાપ બે જ છે. પુણ્ય અને ધર્મ તો એક જ છે ને. કેમ પુણ્ય કરતા કરતા ધર્મ ન થઈ જાય? કેમ પુણ્ય એટલા બધા કરીએ તો પુણ્યનો ઘડો ફાટે તો એમાંથી શું નીકળે? પછી મોક્ષ નીકળે ને એમાંથી. એક ધારું પુણ્ય જ કરીએ આપણે, ક્યારે પાપ જ ન કરીએ તો શું થાય એનું રિઝલ્ટ? એમાંથી શું મળશે? મોક્ષ ન મળે. તો જીવ પોતાના કા તો પુણ્યને કા તો પાપને કા ધર્મને કરે, પણ પદ્રવ્યના કાર્યને શરીરાદિ નો કર્મને તો ક્યારેય કરતો નથી. એના માટે નીચે સરસ આપ્યો છે સમયસારનો આધાર. આ રીતે ખરેખર પોતાને અજ્ઞાનરૂપ કે જ્ઞાનરૂપ કરતો આત્મા પોતાના જ ભાવનો કરતા છે. પર ભાવનો એટલે કે પૂતગલ ભાવનો કરતા તો કદી નથી. આ બધા નિયમો ત્રિકાળ નિયમ છે. અત્યારના તો બધા નિયમો શોધી કેવા હોય છે? એટ ગીવન કન્ડિશન. આટલી બધી કન્ડિશન હોય તો અમારું નિયમ સર. આ તો કેવા છે? ગમે તે કાળ માટે, ગમે તે ક્ષેત્ર માટે આ નિયમો છે કે આત્મા પરદ્રવ્યનો પરભાવનો ક્યારે પણ કરતા નથી. એની નીચેનો કળસ બીજો સુંદર છે. આમાં તો નથી, કન્ડિશન નથી, તો નથી, પણ આ અનાદિના નિયમો છે. અનંતકાળ ટકવા વાળા નિયમો છે. આત્મા જ્ઞાનમ, આ તો ઘણી વાર આપણે પણ બોલવામાં હોય છે. આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાનમ જ્ઞાનાત અન્યત કરો તે કેમ? આચાર્ય દેવ આપણને પ્રશ્ન કરે છે કે આત્મા કેવો છે? આત્મા જ્ઞાનમય છે. તો જ્ઞાનમય આત્મા જાણે કે પરદ્રવ્યને કરે? તો એમાં જ પ્રશ્નનો જવાબ આવી જાય છે કે આત્મા જ્ઞાનમય હોય તો જાણવાનું કામ કરે, પણ આત્મા પરનું કાર્ય કરે એવું બને નહીં. આત્મા જ્ઞાન સ્વરૂપ છે, પોતે જ્ઞાન જ છે. તે જ્ઞાન સિવાય, જાણવા સિવાય બીજું શું કરે? એમાં આશ્ચર્ય લાગે કે સાકર ખાલી ખાંડ ગળા જ આપે છે, બીજું કાંઈ ન આપે. લીંબુ હોય એ શું આપે? પણ સાથે કાંઈક બીજું તો કરે કે નહીં? એમાં કેમ આશ્ચર્ય ન થતું? કારણ કે જેનો જે સ્વભાવ હોય એ કાર્ય કરે. તો આત્મા કેવો છે? જ્ઞાનમય છે. જ્ઞાનમય છે તો જાણે, એ સિવાય બીજું શું કરે? આત્મા પરભાવનો પરદ્રવ્યનો કર્તા છે માનવું તથા કેવું તે વ્યવહારી જીવનો કેવો છે મોહ છે અજ્ઞાન છે એની ખોટી વાત છે. આ રીતે એ પણ આગળ આપણે ચલીએ. 134 પાનું 367 પ્રશ્ન. બધો વિસ્તારથી ઘણો ઉત્તર આપ્યા છે બધામાં, જેને હોય જોઈ લેવું પોતાથી. જીવ વિકાર સ્વતંત્રપણે કરે છે કે કેમ? વિકાર તો કર્મ કરાવે કે નહીં? કોઈને રાગ કરવાની ઈચ્છા છે, દ્વેષ કરવાની ઈચ્છા છે, કસાય કરવાની ઈચ્છા છે તો પરદ્રવ્ય જ કરાવે છે ને, કર્મ જ કરાવે ને. કેમ આપણને ઈચ્છા છે રાગ કરવાની તો કેમ થાય છે? કે તને ઈચ્છા નથી પણ એ પ્રકારે તારે પુરુષાર્થ કરવો પડે. કઈ ખાલી ઈચ્છા ન કરે એટલે કઈ થઈ જશે? બારમાં જેમ દ્રષ્ટાંત કરીએ કે મને ભૂખ લાગી છે અને ખાલી બેઠો રહો તો થાય? કે એના માટે તે પ્રકારનું કાર્ય કરવું પડે. એમ મારે રાગ નથી કરવો એવા ઈચ્છા માત્રથી રાગ નહીં ટળે, એ પ્રકારનો પુરુષાર્થ કરવો પડે. તો જીવ સ્વતંત્રપણે વિકાર કરે શા માટે? કે પૂર્વે બંધાયેલા દ્રવ્ય કર્મોનું નિમિત્ત પામી જીવ પોતાની અશુદ્ધ ચૈતન્ય શક્તિ દ્વારા રાગાદી વિકારનો કરતા બને છે ને, ત્યારે તે સમયે પૂદગલ દ્રવ્ય રાગાદી ભાવનું નિમિત્ત પામીને પોતાની શક્તિથી એટલે પોતાના ઉપાદાન કારણથી અષ્ટકર્મ ભાવને કરે. જીવ પોતાના અજ્ઞાન ભાવ અશુદ્ધ ભાવથી રાગરૂપે પરમે છે તે રાગનો કરતા પોતે છે. તે વખતે રાગનું નિમિત્ત પામીને પૂદગલ કર્મ રૂપે પરમે એનું કાર્ય. બાકી રાગરૂપે હું જો સ્વતંત્ર ન કરું તો રાગને ટાળવામાં પણ મારી સ્વતંત્રતા ન રહી. જો હું રાગને ન કરું તો પછી ટાળવાનો પણ ઉપાય શું થાય? કર્મ જાય તો મારો રાગ જાય, મારી સ્વતંત્રતા ન રહી. તો અજ્ઞાનતામાં પણ હું સ્વતંત્ર છું અને જ્ઞાન ભાવમાં પણ સ્વતંત્ર છું. મારી ભૂલથી હું દુઃખી થાઉં છું, મને કોઈ દુઃખી કરતા નથી. અને હું સાચી સમજણ કરું, મારી ભૂલને ટાળીને હું જ સુખી થવાનો છું. કોઈ મનુ ખરાબ પણ ન કરે, કોઈ મારું સારું પણ ન કરે, હું જ મારા ભાવનો ત્રણેય કાળ કરતા છું. તો આ ખાસ ધ્યાન રાખવું. હંમેશા આપણને શું થાય? દોષ કોનો લાગે? બીજાનો જ લાગે. કાંઈ નુકસાન થયું આમણે બધું વચ્ચે શું કરી? વચ્ચે ટાંગ મારી કે ને, વચ્ચે આણે કર્યું એટલે મને આવું થયું. એને હંમેશા બીજાનો વાંક દેખાય, પોતાનો દોષ ક્યારેય દેખાતો અને પોતાનો દોષ નથી દેખાતો એટલે ટળતો નથી. પોતાનો જો દોષ દેખાય તો એને ટાળવા પ્રયત્ન કર્યા વગર રહે જ નહીં, એ વાત છે. પછી આગળ વિકાર અહેતુક છે કે સહેતુક? 139 પાનું શું હશે વિકાર? અહેતુક છે. અહેતુક એટલે કોઈના કારણ વિના કે કોઈના કારણથી થાય છે? કે નિશ્ચયથી વિકાર અહેતુક છે, કોઈના કારણની એમાં જરૂર પરદ્રવ્યના કારણથી થતો નથી. કેમ કે દરેક દ્રવ્ય પોતાનું પરિણમન સ્વતંત્રપણે કરે છે. એ વિકારી પર્યાય વખતે નિમિત્તનો આશ્રય હોય છે, તેથી વ્યવહારથી ખાલી કહેવાય કે સહેતુક છે. બાકી જીવ પોતાના અજ્ઞાન ભાવથી ષટકારકથી પોતે જ જીવ વિકાર કરે છે. એમ અહેતુક છે એ દેખાડીને પછી એમાં નિમિત્તનું જ્ઞાન કરાવવું હોય તો એને સહેતુક કહેવામાં આવે. બાકી જીવ પોતે સ્વતંત્ર પોતાથી વિકાર કરે છે તેનો દ્રષ્ટાંત એમાં ઘણા છે, ખુલાસા પણ. હવે આગળ એવા જ બધા પ્રશ્નો છે આપણે. હવે આપણે છેલ્લા બે પ્રશ્નો લઈ લઈએ. 152 પાનું છે. 376મો પ્રશ્ન. 152માં જ્ઞાની ધર્માત્મા પરજીવોનું ભલું કરવા માટે ઉપદેશ આપે છે એ વિધાન એટલે સ્ટેટમેન્ટ બરોબર છે કે નહીં? જ્ઞાની શેના માટે ઉપદેશ આપે છે? આપણું ભલું કરવાને કેમ? એવું નહીં આપણને ભલું કરવાનું, તો કે એ વાત બરોબર નથી. કારણ કે જ્ઞાની જાણે છે કે કોઈ જીવ બીજાના આત્માનું કે ભલું બુરું કરી શકતો. સામોજી પોતાની યોગ્યતાથી સમજે તો ઉપદેશને નિમિત્ત કહેવામાં. જ્ઞાનીને એવી કરતા બુદ્ધિ ન હોય કે હું બીજાનું ભલું કરું છું. અને જ્ઞાનીથી જો ભલું થતું હોત તો અત્યારના સંસારમાં કેટલા જીવો હોત? જો જ્ઞાનીથી ભલું થતા તો અત્યાર સુધી કેટલા તીર્થંકર થઈ ગયા? અનંતા થઈ ગયા. તો બધા જીવો મોક્ષમાં ચાલ્યા ગયા હોત. પરદ્રવ્યથી જીવ કોઈ એને સાધા સુધારી શકે કે બગાડી શકે એમ છે જ નહીં. પૂદગલ જીવને વિકારરૂપે પણમાં એ વાત તો સાચી છે કે નહીં? તો કે ના, એમ તો ક્યારે પણ થતું નથી. શું શબ્દ વાપરા છે? ક્યારે પણ થતું નથી. કારણ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યની પરિણતિનો કરતા હોતું નથી. એ શેમાં લખ્યું છે એવું? એ કોને બનાવ્યું છે? આત્મઅવલોકન શાસ્ત્ર કોને બનાવ્યું છે? આઈ થિંક દીપચંદજી કાસલીવાલે બનાવ્યું છે. એમણે બીજા ક્યાં ક્યાં બનાવ્યા છે? અનુભવ પ્રકાશ, પછી ચિદ વિલાસ. આઈ થિંક અહીંયા બધાને ખ્યાલ તો હોવું જોઈએ, ખાસ તો લાઇબ્રેરી કમિટી યાદ તો હોવા જોઈએ. કોઈ પૂછે તો આપણને એટલો ખ્યાલ હોય, કાંઈ વાંધો નહીં, ધીરે ધીરે બધો ખ્યાલ આવશે. કાંઈ આ તો સમજતું આપણને. આ તો એક ખ્યાલ એવો હોય છે, આપણો જ્ઞાન વૈભવ કેટલો છે. આચાર્યોએ આ શાસ્ત્ર રચ્યા છે. ખરેખર આપણી વેલ્થ જેને કહીએ ને, એ આપણા માટે તો એ શાસ્ત્ર છે, તો આપણે કંઈક વસ્તુ સ્વરૂપ સમજી શકાય છે. તો એટલો આપણને ખ્યાલ તો હોવો જોઈએ. આ રીતે આપણે છ કારકનું પ્રકરણ અહીંયા ચેપ્ટર પૂરું કરીએ છીએ. છ કારકમાં મુખ્ય શું શીખવું છે? કોઈ પણ ક્રિયાને કરનારા કારક હોય છે, અને એ કારક કેટલા પ્રકારના હોય છે? છ પ્રકાર. છ કારક એટ એ ટાઈમ એક સાથે એક જ દ્રવ્યમાં હોય. વર્ણન અલગ અલગ કરીએ છીએ પણ હોય તો એક સાથે. એમાં પેલો કયો છે? કરતા. જે કરે, કોણ શબ્દ આવે છે, કોણ કરે છે તો કરતા. પછી સેને કરે છે તો શું આવે છે? કર્મ. શું કર્યું તો એક કર્મ કારક. સેના વડે કરે છે તો તેનું નામ કરણ અથવા તો સાધન કહે છે. કોના માટે કરે છે એનું નામ સંપ્રદાન, અથવા એ કોને આપે છે કોના માટે તેનું નામ સંપ્રદાન. પછી સેમાંથી કરે છે તો તેનું નામ અપાદાન કહેવાય છે, અને કોના આધારે કરે છે તેનું નામ અધિકરણ. તો આ છ કારક એક જ પદાર્થમાં એક જ સાથે હોય છે, અને આ છ કારક છ દ્રવ્યોમાં અનંત દ્રવ્યોમાં હોવાથી દરેક દ્રવ્ય પોતાનું કાર્ય કરે છે. હું પણ મારું કાર્ય કરું છું, શરીર પણ પોતાનું કાર્ય કરે. શરીરને મારી જરૂર નથી અને મને શરીરની જરૂર. એટલો જો પોતે વિશ્વાસ લાવે તો તેની આ પરાધીનતા, ભિખારીપણું, ગુલામીપણું ટેળા વગર રહે જ નહીં.